நமோரிஹந்தானம் நமோரிஹந்தானம் நமோ சித்தானம் நமோயரிஹானம் நமோஜ்யாயானம் நமோலோயிஸ்தவசாமுனம். ஆத்மான சாஸ்திர கிரந்தோ மங்களாசரன் ஸ்ரீ தினசாசன் குரு நமோ நானாவித சுககார ஆத்மஹித உபதேசதே கரி மங்களாசார. சுஹே தினசாசனமே ஆத்மானுசாசன ஸ்ருத ஜாகி துக்க ஹாரி சுகசாரி சாதி சாசனா ஜாகு குண பத்ர கர்த்தா குண பத்ர ஜாகு ஜானி भद्र गुण धारी भव्य कर उपासना. ऐसे सार शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या ब्रह्म वासना. ताते विदेश भाषा करी अर्थ को प्रकाश कर जाते मंद बुद्धि युके भूत अर्थ भाषना जाते मंद बुद्धि युके भूत अर्थ भाषना. जो लक्ष्मी के निलय रूप युने अविनाशी प्रभु को उदार ग्रंथ रचु आत्मानो शासन भव्य जनों को है शिव कारण. धीरा मन तो दुख से डरता और सुख की वांछा करता इसीलिए मैं सुखहारी और सुखकारी रचना करता. मधुर विपाकी उपदेशामृत यह यदि कटु भी भाषित हो कटु औषधि ग्राहक रोगी मन किंचित तु भय भीत न हो किंचित तु भय भीत न हो. गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ विराजमान है. अपनी चर्चा गया रविवार गाथा 189 ऊपर आपने चर्चा करी थी. 189 नंबर की गाथा पर अपनी चर्चा पूर्ण थी. लाभ अने पूजा आदि की कामना का निषेध. लाभ और पूजा आदि की कामना का निषेध एना ऊपर आपने विस्तार की चर्चा करी थी कि तू स्वाध्याय करे छे अनेक शास्त्रों ने वाचे छे अने चिर काल सुधी तप धारण करे छे एवा बधा उत्कृष्ट साधन एनु जे उत्कृष्ट फल छे ए फल तने क्या सुधी प्राप्त नहीं थाय ज्या सुधी तारो अभिप्राय निर्मल नहीं होय. अभिप्राय निर्मल न होवाना कारणे बाह्यनी क्रिया तो थई जाय छे परंतु जे फल प्राप्त होवू जोईए ए न थता अन्यथा फल प्राप्त. बहुत सुंदर चर्चा आई थी कि कोई पण अन्यथा आकांक्षा वांछा इच्छा तृष्णा लोभ के स्वर्ग आदि की प्राप्ति थी जाए आ भव में पर भव में बाह्य संयोगो मरी जाए यश मरे लाभ ए रीत नो बधो बाह्य संयोगो थी थाय ए प्रकार ना अभिप्राय सहित अगर स्वाध्याय आदि करे छे तपादि धारण करे छे तेनु फल प्राप्त नहीं थाय. એના પછીની ગાથા પણ બહુ જ સરસ છે જે આપણે વાંચીએ અને આજે આપણે એમાં થોડા ભેદ પ્રભેદોની ચર્ચા કરશું. સ્વાધ્યાયને લઈને આપણે આજે ઘણા બધા પોઈન્ટ લખવાના છે અને વિચારવાના છે સમજવાના છે તો આપણે એને એક એક લઈએ. પહેલા તો આપણે આપણા આધારા ગાથાને બનાવીએ. ગુણભદ્ર આચાર્ય દેવ આપણા શિરોધાર્ય છે અને તુલમજી સાહેબે જે આની અદભુત ભાષા ટીકા કરી છે એ પણ આપણા હૃદયમાં વસે છે જેથી આપણને આના જે ભાવ છે એ સ્પષ્ટપણે ખ્યાલ આવે. ગાથા નંબર 190 તપ ઓર શુદ્ધ કા વાસ્તવિક ફળ. અને પેલા બતાવ્યું કે કયું ફળ તને પ્રાપ્ત થાય છે અન્યથા અભિપ્રાયના કારણે. હવે એનું વાસ્તવિક ફળ શું છે? બે વસ્તુ કીધી, તપ અને શુદ્ધ. શુદ્ધ એટલે સ્વાધ્યાય અભ્યાસ, શુદ્ધ એટલે શુદ્ધ નો અભ્યાસ કરવો. અને એનું ફળ છે તપ. એનું વાસ્તવિક ફળ શું છે એ કહે છે. કરો બધા વાક્યુ સાથે આવી ગયું જે આપણે લુંગી વાંચી છે. કરો નિરંતર શુદ્ધાભ્યાસ તુમ લો लोक प्रतिष्ठा से निरपेक्ष करो देह का शोषण भी धारण करके तुम काय क्लेश, क्योंकि महामुनि सकृत का फल कहते हैं उपशम। इससे जीत सको दुर्जय शत्रु जो विषय कषाय विभा। कितनी बड़ी सरस गाथा है। सौथी महत्वपूर्ण शब्द जे आपणे चार पंक्ति गाई એમાં સૌથી મહત્વપૂર્ણ શબ્દ ત્રીજી પંક્તિનો છેલ્લો શબ્દ છે કે શ્રુત અને તપ નું જે વાસ્તવિક ફળ છે એ છે તારા અંતરંગમાં ઉત્પન્ન થવા વાળો ઉપશમ ભાવ। આ ઉપશમ ભાવને આપણે કલાકો સુધી આનો અર્થ અને આનો ભાવ ખોલી શકીએ। એટલો બધો ગજબ આનો ભાવ છે। પૂજ્ય વિદેશીના પ્રતાપે આપણને આ ઉપશમ ભાવનો પણ સાચો અર્થ સમજાયો। હવે આપણે વાંચીએ અને પછી આપણે ઉપશમ ભાવની પણ ચર્ચા કરીએ અને સ્વાધ્યાયના ભેદ પ્રભેદોની પણ ચર્ચા કરશું। હે ભવ્ય, તું લોક કી પદ્ધતિ છે, પહેલા ખાલી વાંચી જાઉં છું અર્થ અને ભાવા, પછી આપણે એનો અર્થ કરીએ। હે ભવ્ય, તું લોક કી પદ્ધતિ છે અલગ લૌકિક જીવો મે શામિલ હુએ બિના, लौकिक जीवों में शामिल हुए बिना ऐसा शास्त्र अभ्यास कर और विस्तृत काय क्लेश के द्वारा शरीर को भी सुखा, जिससे तू दुर्जय विषय कषाय रूपी शत्रुओं को जीत सके, क्योंकि महामुनियों ने उपशम भाव को ही, वेरी इंपॉर्टेंट लाइन, महामुनियों ने उपशम भाव को ही शास्त्र अभ्यास और तप का फल कहा गया है। फल कहा है, महामुनियों ने उपशम भाव को ही, उपशम भाव को ही शास्त्र अभ्यास और तप का फल कहा है। तो शास्त्र अभ्यास करे, तपनी बात आपने एक बार बोल रहे आप आपकी भूमिका में विचार ले तो आप कोई मुनिराज जो उत्कृष्ट तप हम पालन कर सकवा में समर्थ नहीं। હમણાં આપણે કરી શકીએ તો સ્વાધ્યાય અને આપણી ભૂમિકા અનુસાર તપ સંયમ જે આપણે શું આવે છે કીધા છે ને, દેવ પૂજા ગુરુ ઉપાસના સ્વાધ્યાય સંયમ તપ અને દાન, તો કોઈ એનો નિષેધ નથી કરતો, સમજાય છે કે એની છૂટ નથી આપતા કે ભાઈ હમણાં તો તું તપ નહીં, પણ આપણી શક્તિ પ્રમાણે સંયમ તપ અને દાન એ આપણી શક્તિ પ્રમાણે તો આપણે કરવા જ જોઈએ અને કરવા જોઈએ પણ ઉદ્દેશ એવી છે આપણી શક્તિ પ્રમાણે આપણે સ્વાધ્યાય કરશું ને તો એ સ્વાધ્યાયનું જે ફળ છે એ ફળ રૂપે તપ દાન સંયમ આદિના ભાવ તો સહજપણે જીવનમાં દેખાય। તો બુદ્ધિપૂર્વક કરવા યોગ્ય શું છે સ્વાધ્યાય, અને એનું ફળ હવે સ્વાધ્યાય યથાર્થપણે કર્યો કે ના કર્યો, શાસ્ત્રનો અભ્યાસ અને એનો ભાવ બરાબર સમજ્યો કે ના સમજ્યો, અને એનું માપદંડ શું છે, તો કે એનું માપદંડ છે તારા અંતરંગમાં ઉપશમ ભાવની પ્રાપ્તિ થવી। હવે આ ઉપશમ ભાવ એટલે શું, તો કે ગુણસ્થાન પ્રમાણે આ ઉપશમ ભાવનો અલગ અલગ અર્થ સમજો। ચતુર્ણસ્થાનવર્તી જીવને પણ આંશિક ઉપશમ ભાવ છે, અનંત અનુવર્તી નિત્યાસનો અભાવ થતા ચતુર્ણસ્થાનવર્તી જીવને પણ ઉપશમ ભાવ પ્રગટ। ઉપશમ ભાવ એટલે સિમ્પલ ભેદ વિજ્ઞાન, ઉપશમ ભાવ એટલે વિપ્રાપ્તા, ઉપશમ ભાવ એટલે ઉપશમ સ્વભાવના આશ્રયથી પ્રગટ થયેલી રત્નત્રયમય પ્રગતિ, ઉપશમ ભાવ એટલે પ્રગતિની નિશંકતા, ઉપશમ ભાવ એટલે પ્રગતિની નિર્ભરતા, ઉપશમ ભાવ એટલે અંદર પ્રજ્ઞાથી પટકતા, જે રાગથી ભિન્ન અંદરમાં જ્ઞાનનું જ્ઞાનમાં થયું ઉપયોગમાં ઉપયોગ છે, સમજાય છે, તો એ ઉપયોગમાં જે ઉપયોગ છે એ ઉપયોગવાન સ્વભાવનો આશ્રય લઈને પ્રગતિમાં જે વિતરાગતાનો અંત પ્રગટ થાય, પછી એની વૃદ્ધિ થાય, પછી એની પૂર્ણતા થાય, એનું નામ છે ઉપશમ ભાવ। સિમ્પલ ઉપશમ ભાવ એટલે ભેદ વિજ્ઞાન, ઉપશમ ભાવ એટલે સમતા, ઉપશમ ભાવ એટલે સમાધિ, ઉપશમ ભાવ એટલે રત્નત્રય, ઉપશમ ભાવ એટલે વિતરાગતા, ઉપશમ ભાવ એટલે નિર્વિકલ્પ દશા, ઉપશમ ભાવ એટલે કોઈ પણ ઉદય પ્રસંગમાં પુણ્યનો હોય કે પાપનો હોય, સાતાનો હોય કે સાતાનો હોય, કોઈ પણ પરિસ્થિતિમાં જીવ પોતાના જાતા ભાવમાં ઉભો રહી શકે અને એમાં ના જોડાય, સમજાય છે, એને કહેવાય ઉપશમ ભાવ। ઉપશમ ભાવનો સમજાય છે, અને ઉપશમ ભાવનું ફળ અક્ષમ અવ્યાકર ક્યારે પડવું છે કે જયારે જીવ સ્વાધ્યાય કરે બરાબર છે તો એ આખી ચર્ચા તે ભાગવાત વાંચીને પછી આપણે આગળ લઈએ માત્ર શાસ્ત્ર પઢવા માત્ર એક એક શબ્દ કેટલા સરસ છે માત્ર શાસ્ત્ર પઢવા और तप करना ही कार्यकारी नहीं है मात्र शास्त्र पढ़ना एक पढ़ता पढ़ता तो ज्ञान प्राप्त करता करता तो भूत कारमा अनंतवार अनंत कारमा अनंतवार अग्यार नौ पूर्वनु ज्ञान थे ज्ञान अने तपने सामे मूको तो ज्ञान में उत्कृष्ट अग्यार नौ पूर्वनु ज्ञान एक मिथ्यानिष्ठ जीव प्राप्त करी सके श्रुत ज्ञान में उत्कृष्ट सामर्थ्य एवी छे केटली सामर्थ्य छे અગિયાર નવ પૂર્વ નું જ્ઞાન કરી શકે તો જ્ઞાન ને મૂકો તો એની ઉત્કૃષ્ટતા સુધી જીવ અનંત વાર પહોંચે આપણું જ જ્ઞાન અગિયાર નવ પૂર્વ નો ધારી થયો અને તપ લો તો બાહ્યમાં અનંત વાર આપણે દ્રવ્યલિંગી મુનિ બનીને વન જંગલ માં આપણે વિચર્યા તો તપ અને જ્ઞાન અને એ બે માં આપણે ઉત્કૃષ્ટતા સુધી પહોંચ્યા પરંતુ તો પણ આ દેવભાવ આપણા છે ને તપ રૂપે પણ આપણે પહોંચ્યા અને જ્ઞાન રૂપે પણ આપણા આત્મા પરણમ્યો ઉત્કૃષ્ટ પરંતુ એ કે માત્ર જ્ઞાન અને તપ કાર્યકારી નહીં છે એનો અર્થ શું છે કે કોરું જ્ઞાન અને બારમાં માત્ર તપ એટલે કે બાહ્ય ક્રિયા અને એ પ્રકારે તદ અનુસાર જે શારીરિક ક્રિયા અને એ અનુસાર જે મન શિખાયનો ભાવ તે ટુ થિંગ્સ બરાબર શારીરિક ક્રિયા ને મને ક્રિયા અને પરિણામ અભિપ્રાય ને બાજુમાં મૂકો તો ક્રિયા અને પરિણામ ખ્યાલ આવે છે તો એમાં આપણે ઉત્કૃષ્ટતા સુધી પહોંચ્યા એટલે નિરતિચાર નિર્દોષ સમજાય છે આપણે તપનું પાલન કર્યું અને અભ્યાસ નવ પૂર્વ નું ધ્યાન કર્યું કોઈ ખ્યાલ હોય છે તો કે છે પણ એટલું કાર્યકારી નથી આટલું બધું કરવા છતાં કાર્યકારી નથી તો કે માત્ર આ વસ્તુ થાય એ કાર્યકારી નથી તો હવે શું કે જો કાર્યકારી તો ઉપક્ષમ ભાવ છે અને આ ઉપક્ષમ ભાવને ચતુર્થ સ્થાનમાં લેવો શ્રદ્ધાનો ઉપક્ષમ ભાવ પછી ચારિત્રનો ઉપક્ષમ ભાવ પછી સમજાય છે ઉપક્ષમ ભાવ એટલે ઓલો ઔક્ષમિક ભાવ એમ ના સમજવો અહીંયા ઔક્ષમિક સમ્યક તો ઔક્ષમ એ નહીં અહીંયા ઉપક્ષમ ભાવ એટલે શાંત ભાવ કીધું ને સમતા ભાવ શાંત ભાવ સમાધિ નો ભાવ વેદ જ્ઞાન નો ભાવ ઉપક્ષમ ભાવ એટલે સૌથી પહેલા તો શ્રદ્ધાનો ઉપક્ષમ ભાવ પ્રગટ થશે શું થશે સલાહ તો કે કાર્યકારી તો ઉપક્ષમ ભાવ છે એનો મતલબ કે મોક્ષ માર્ગ ની શરૂઆત ઉપક્ષમ ભાવ થી થશે તો મોક્ષ માર્ગ ની શરૂઆત શ્રદ્ધાના ઉપક્ષમ ભાવ થી થશે એ સમય તારા જ્ઞાનમાં અભ્યારણ્ય પૂર્ણ જ્ઞાન નહીં હોય થાય છે એ સમય બહારમાં તો દ્રવ્યલિંગી નહીં હોય થાય છે તમને લોકોને ખ્યાલ આવે છે ને વિશે બારમાં અગિયાર નવ પૂર્વ નું જ્ઞાન ધ્યાનમાં નહીં હોય તો ચાલશે હમણાં તમારે મોક્ષ પ્રકાશક ના સાતમા અધિકાર માં આવ્યું કે શિવમૂર્તિ મુનિદાસ સમજાય કે શિવમૂર્તિ મુનિદાસ જયારે મુનિ અવસ્થામાં હતા હવે બે મત આવે છે પણ તમને તો ઉખ્યાલ આવશે સમજ કે શિવમૂર્તિ મુનિદાસ જયારે એનું જ્ઞાન નો ક્ષેત્ર કેટલો ઓછો હતો બરાબર છે પરંતુ ઓલું તુષ્ટ માસ ભિન્નમ એમ આવ્યું મોક્ષ પ્રકાશક માં કે આ તુષ્ટ માસ ભિન્નમ કોઈ સિદ્ધાંત નો વાક્ય નથી ચોખ્ખું લખ્યું છે તમે જોજો વ્યવહારા ભાતી મિથ્યાનથી જીવના ચોથા પ્રકારના અકુળ અપેક્ષા ને સમજાય છે પહેલું પછી પરીક્ષા રહિત પછી સાંસારિક પ્રયોજન હતા ત્રણ ને છોડી દો પછી ધર્મબુદ્ધિ થી ધર્મધારક વ્યવહારા ભાતી ની ચર્ચા ચાલુ થઈ અને ધર્મબુદ્ધિ થી ધર્મધારક વ્યવહારા ભાતી માં ખ્યાલ આવે પછી દેવશાસ્ત્ર ગુરુ અન્યતા સ્વરૂપે બધી ચર્ચા આવતા પછી સાત તત્વ નું અન્યતા સ્વરૂપ નું વર્ણન ચાલુ છે જીવાદી જીવાદી સાત તત્વ ના અન્યતા સ્વરૂપમાં આખી વાત ત્યાં લખી છે કે તુષ્ય માસ કે ભિન્નમ એ કોઈ સિદ્ધાંત નું વાક્ય નથી બોલો વિચાર કરો તો પણ શિવમૂર્તિ મુનિ રાજને એક તુષ્ય માસ ભિન્ન સમજાય છે તુષ અને માસ એટલે ઉપરનું છોતરું અને અંદર ચોખાનો કે ઘઉંનો દાણો લો તો એ પ્રક્રિયા જોઈ કે દાણો અલગ છે એ બાઈ દાણાને ચોખાને અલગ કરતી હતી સાફ કરતી હતી તો એ જોયું તો એને અંદરમાં અધિક્ષેપક્ષમ નહોતું પણ ઉપક્ષમ ભાવ પ્રગટ થયો શ્રદ્ધાનો થયો પછી ચારિત્ર થયો સમજાય કે જ્ઞાનનો થયો અને કહે છે કે એ જ ભાવમાં એ શ્રીભૂતિ મુનિરા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને મોકલે છે ચોખ્ખું ત્યાં લખ્યું છે કે તુષ્યમાં જ્ઞાન સિદ્ધાંતનું વાક્ય ન હોવા છતાં પણ તમે જુઓ ને કેટલા બધા સમ્યક દ્રષ્ટિ જીવને પણ અરિયંત અને તીર્થંકર દશામાં જયારે ગ્રસ્ત દશામાં હોય છે તો બાળમાં કેવા કેવા નિમિત્ત બની જાય છે, સમજાય છે, અને વૈરાગ્ય પ્રાપ્ત કરીને જંગલમાં ચાલ્યા જાય છે. પણ એમના ચરણો જે પર્સનલ સાથે આપણે કહીએ ને, તો એમાં વિષય હવે મારે લેવો છે કે બહુ સરસ સમય સામે પણ એને પછી તૈયાર થઈને છે ને પ્રસ્તુત કરી છે. બધાને ખ્યાલ પણ હશે કારણ કે જે સમૂહ પૂજા રોજ સવારના કરતા હોય એ લોકોને ખ્યાલ પણ હશે કે કયા કયા તીર્થંકરો હોય, 24 તીર્થંકર ને વૈરાગ્યના બાહ્ય કારણ કયા કયા બન્યા, કોઈ સમજાય છે, તો એનાથી ચારિત્રનો ઉપયોગ ભાવ પ્રગટ થયો, મુનિ અવસ્થા ધારણ કરી લીધી. તો સર્વપ્રથમ મોક્ષ માર્ગમાં શ્રદ્ધાનો ઉપશમ ભાવ પ્રગટ થાય, અને એની માટે અહીંયા કહે છે કે શાસ્ત્ર અભ્યાસ, અને એ શાસ્ત્ર અભ્યાસનું ફળ ઉપશમ ભાવ, અને એ ઉપશમ ભાવ એ શ્રદ્ધાનો એ મોક્ષ માર્ગની શરૂઆતનો સારો છે. પણ સમજાય છે, ઉપશમ ભાવ એટલે હું આત્મા છું અને જગતના બધા પદાર્થો મારાથી ભિન્ન છે એની અંદરમાં શ્રદ્ધાનુપૂર્વકની ચારિત્રમાં આંશિક વિતરાપતા રૂપ શાંત સમતામય પ્રગતિ પ્રગટ થઈ, અને એ પ્રગટ થાય ત્યારે જ્ઞાન પણ સમ્યક નામ પામે એવી રત્નક્રય રૂપ પરણતી પ્રગટ થાય એનું નામ ઉપયોગ આવું શ્રદ્ધાનો મોક્ષ માર્ગની શરૂઆતનું કારણ. તમને ખ્યાલ આવે છે, સમજાય છે. એના વગર કે છે કે તું આખું જીવન શાસ્ત્ર અભ્યાસ કર, આપણે હમણાં છે ત્યાં આપણી વાત કરીએ તો શાસ્ત્ર અભ્યાસ કર કે કરાવ, હજારો શાસ્ત્રો વણી લે અને પાંચે પરમાગમ ને કંઠસ્થ કરી લે, સમજાય છે, અને એક એક શાસ્ત્રમાં ક્યાં કયું કથન છે, અપેક્ષા છે, વિવક્ષા છે, નહીં નો પ્રયોગ કઈ રીતે આચાર્ય કર્યો છે, ચારે અનુયોગ ન પડશે બીજું વસ્તુનું સ્વરૂપ તું તારા સયોક્ષમ જ્ઞાનમાં ભણી લે, પરંતુ અંદરમાં ભેદ વિજ્ઞાન રૂપી તું પ્રજ્ઞા સુધી નહીં પટકે તો ઉપશમ ભાવ પ્રગટ નહીં થાય, અને ઉપશમ ભાવ પ્રગટ નહીં થાય તો શાસ્ત્ર સ્વાધ્યાય પ્રાપ્ત થશે એનું ફળ પ્રાપ્ત નહીં. આજે તમને ખ્યાલ આવે છે, આજે આપણે ભણીએ છીએ અહીંયા ઉત્કૃષ્ટ ચર્ચા કરીએ છીએ, ભણીએ છીએ એકદમ ઉત્કૃષ્ટ ભણતર, અને આપણે નાના નાના ઉદયમાં કે આ શરીરની આસક્તિ છે કે ગર્ભ પરિવાર આવી છે કે કોઈ પણ નાની નાની પ્રતિકૂળતા આવે, મુનિ રાજે જેવી ને સતીઓ જેવી તો આપણે કહીએ કે વિષમ પરિસ્થિતિઓ નથી બનતી આપણા જીવનમાં, પરંતુ નાની નાની પરિસ્થિતિઓમાં પણ આપણે એમાં પ્રભાવિત થઈ જઈએ, જોડાઈ જઈએ, સંકલિત કરીએ, કોઈ તમને રાગદ્વેષ કરીએ, કરતા ભાવની પુષ્ટિ કરીએ. આજે વિજયજીનું પ્રવચન અદભુત હતું, એ તું પર પદાર્થ અને પર ભાવથી ભિન્ન તારા જ્ઞાન અને તારા જાયકમાં જ્યાં સુધી ગુણગુણીનો ભેદ પણ નહીં, 18 નંબરનો હોલ ગુણગુણીના ભેદમાં પણ કે હું જ્ઞાનમય આત્મા હું, આનંદમય આત્મા હું, સુખમય આત્મા હું, શાંતિમય આત્મા, અને મારામાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સાતમી ગાથાયાત થયેલી કેટલી બધી ચર્ચાઓ દ્વારા વિશેષ કહ્યું કે જ્યાં સુધી તું હું આત્માના જ્ઞાનમાંથી સ્વરૂપ એવા વિકલ્પમાં પણ ઉભો છે ત્યાં સુધી તારા ઉપશમ ભાવની પ્રાપ્તિ નહીં, કારણ કે તું ભેદમાં ઉભો છે. શાસ્ત્ર અભ્યાસનું ફળ તને ખાલી શ્રેષ્ઠ જ્ઞાનના વધારા માટે નથી, શાસ્ત્ર અભ્યાસ ખાલી તું કોઈ પુણ્ય બંધ માટે નથી કે બારમાં કોઈ અસાધી મળી જાય કે વાણીનો યોગ થઈ જાય કે કોઈ વાવા આવા કરે એની માટે નથી. ઉપશમ ભાવ, કોઈ પણ પરિસ્થિતિમાં ઉપશમ ભાવ, સમતા ભાવ, શાંત ભાવ, વૈરાગ્ય, વિરક્તા, જો આ જીવવાળી સ્વાધ્યાય કરવાના બે લાભ છે, યા તો તને શાસ્ત્ર અભ્યાસ કરીને વૈરાગ્યનું પોષણ થવું જોઈએ, યા તો વિતરાગતાનું પોષણ, બે વાતનું પોષણ નથી થતું ને કોઈ ત્રીજી વાતનું પોષણ થાય છે તો તે શાસ્ત્ર અભ્યાસ સાચા અર્થો નથી. શું કીધું, બે કારણ અમી બેન સમજાય છે ને, યા તો આ વાંચીને વૈરાગ્યનું પોષણ થવું જોઈએ, યા તો આ વાંચીને વિતરાગતાનું પોષણ થવું જોઈએ. વૈરાગ્ય જીવને વિતરાગતા તરફ લઈ જશે, વૈરાગ્ય જીવને સમતા ભાવ ઉપશમ ભાવ તરફ લઈ જશે. આઈ હોપ ખ્યાલમાં આવે. ચલો આપણે આ વાંચીને ભાવા પછી આગળ ચર્ચા કરી છે કઈ. માત્ર શાસ્ત્ર પઢના અર્થ તપ કરનારી કાર્યકારી નહીં આપી, અનાદિની ભૂલ બતાવે છે આ વાર્તાઓમાં. અનાદિ કાળથી અનંત વાર્ષે તપ ધારણ કર્યું, શાસ્ત્ર અભ્યાસ કર્યું, ભણ્યું, ભણાવ્યું, બધું જ કહ્યું કે નહીં, સ્વર્ગમાં ગયો, નવમી ગ્રહિત ગયો, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્યના ફળને પ્રાપ્ત કર્યું, દેવ બન્યો, વૈમાનિકમાં ગયો, અનુકૂળતા પાર મળી. પણ સમજે કે પણ અંતે અંત મેં વિલખે છ છ મન કહે હમ કહેતે ઉનકો દેવ. આ કોઈ ફળ નહોતું, દેવ બધી પ્રાપ્ત કરી આપણી શાસ્ત્ર અભ્યાસનું ફળ નહોતું, તપ ધારણ કરીને અને કોઈ બાહ્યમાં અનુકૂળતા મળે કોઈ એનું ફળ નહોતું, એનું ફળ તો ઉપશમ ભાવ. ઉપશમ ભાવના બે પ્રકાર સમજાય, એક શ્રદ્ધાનો ઉપશમ ભાવ અને એક ચારિત્રનો ઉપશમ ભાવ. શ્રદ્ધાનો ઉપશમ ભાવ, શ્રદ્ધાની વાત જ સમાન છે, શ્રદ્ધા સમ્યક થશે તો 100% પહેલી દ્રષ્ટિ સમ્યક થઈ જશે. अशी ज्ञान सम्यक थसे पण पूर्ण तसे अगर चारित्रम पण आणखी सम्यकता प्रगट थसे पण पूर्ण तसे क्रमे क्रमे पण श्रद्धा तो एकच वारमा उक्षम એટલે કે એક જ વારમાં સમ્યક થશે. અહીંયા ઉપક્ષમ એટલે સમ્યક સમજો. અહીંયા પાછળ કર્ણાયુગના ભેદમાં ના જતા ઉપક્ષમ ઔપચારિક્ષમ ઇકાઈ એ બધું તો થશે પણ એક વાર ચલો એમ પણ જુઓ તો પહેલા અનાનિમિત્યા વ્યક્તિને સૌથી પહેલા ઔપક્ષમિક સમ્યક તો થાય છે અને એ જ તો આ પાઠ લબ્ધિ પૂર્વક નું ફળ છે. પાઠ લબ્ધિમાં જયારે જીવ આવે એની પહેલા કેટલો જબરજસ્ત શાસ્ત્ર અભ્યાસ કરીને બેઠો છે. ચાલો જો હવે શું કે છે, જો જીવ શાસ્ત્ર પડકર તત્વ જ્ઞાન છે શાસ્ત્ર એક એક જો છે શાસ્ત્ર પડકર ક્યાં મિલા શાસ્ત્ર પડકર ક્યાં મિલા તત્વ જ્ઞાન. એન્જિનિયરિંગ ની બુક બનતો તો કોણ જ્ઞાન થશે એન્જિનિયરિંગ. એમબીબીએસ ની બુક ભણતો તો કોણ જ્ઞાન થશે એનું. સમજાય છે એવી રીતના શાસ્ત્ર અભ્યાસ આ બુક બનતો આ શાસ્ત્ર બનતો એવી બેન સમજાય છે ને તો આ બનતો તો શું પ્રાપ્ત થશે જ્ઞાન થશે ને કે એન્જિનિયરિંગ નું થયું. બીજી બધી ફિલ્ડ અહીંયા તત્વ જ્ઞાન તત્વ જ્ઞાન પૂર્વક તત્વ નિર્ણય તત્વ નિર્ણય પૂર્વક તત્વ અનુભવ તત્વ અનુભવ એ ઉપક્ષમ લિંગ સમજાય છે. એટલે તો ગુરુજીથી કહેતા હતા સ્વાધ્યાય પરમ તપ છે અને એક આત્માના જીવનમાં બે ચાર કલાકનો તો નિયમિત સ્વાધ્યાય હોવો જોઈએ. જો જો જીવ શાસ્ત્ર પડકર સેકન્ડ સ્ટેપ લાવ્યો દીપ્તિબેન સેકન્ડ સ્ટેપ તત્વ જ્ઞાન થર્ડ હવે થર્ડ તત્વ જ્ઞાન પ્રાપ્ત હોવા બરાબર થર્ડ એ તત્વ જ્ઞાન પ્રાપ્ત થયું તેનું ફળ શું હોવું જોઈએ. જો શાસ્ત્ર નિમિત્ત છે તત્વ જ્ઞાન પ્રાપ્ત થયું એનું ઉપાદાન અને એનું ફળ સમજાય છે એ પણ જીવને પ્રાપ્ત થશે. તત્વ જ્ઞાન પ્રાપ્ત થશે તો એનું ફળ પ્રાપ્ત શાસ્ત્ર ભણીને અહંકાર થશે અહંકાર નો ભાવ થશે તેનું ફળ પ્રાપ્ત કરતા બુદ્ધિ નો ભાવ થશે તેનું ફળ પ્રાપ્ત. હું અહીંયા બેઠી બેઠી એમ અહંકાર કરું કે મેં કહ્યું મેં વણાયું મેં એટલા વર્ષથી પતી ગયું ઓલ ઝીરો ઓલ ઝીરો નો ફળ થોડો પુણ્યબન થઈ જશે એનાથી કોઈ કોઈ એમાં ધન નથી. કેટલી સાવધાની જરૂર છે ઓકે. તો ચલો ફર્સ્ટ સ્ટેપ બોલો બોલો તમે નહીં બોલો તો ચાલે. આજે તો ક્લાસ છે આપણો રોજનો ક્લાસ છે. આપણે કોઈ કઈ આપણે જ્ઞાનનું પ્રવચન કરે ને જ્ઞાનની ખરેખર ખ્યાલ આવે છે વચન એ જ્ઞાનની વચન એ વક્તા ખરા વક્તા આપણે તો બધા શીખીએ. ચલો તો શાસ્ત્ર અભ્યાસ કરકે તત્વ જ્ઞાન તત્વ જ્ઞાન એટલે જેવું તત્વનું જે સ્વરૂપ છે એનું જ્ઞાન યથાર્થ જ્ઞાન ભૂતાંશ સત્યાંશ બ્રહ્મ તું તારા સ્વભાવને જેવો છે એવો શાસ્ત્ર ભણીને નહીં સમજે ગુરુવાણી સાંભળીને નહીં સમજે તો તને તત્વનું જ્ઞાન નહીં થાય. તત્વ મૌલિક સ્વભાવ અસાધારણ સ્વભાવ એક એક તત્વનો આશ્રવ અને મન દુઃખદાયી કે તો દુઃખદાયી સમજ અજીવ ફળ કે તો ફળ સમજ માન સ્વીકાર કર અંદરમાં નિર્ણય કર એનાથી ભિન્ન હું જીવ તત્વ છું એનું ફળ સમજ છે નિદ્રા છે મોક્ષ છે. ચાલ આપણે એમાં લખી જતા પણ તત્વમાં સાતેવ તત્વ સાતેવ તત્વમાં શિક્ષણ સમ્યક દર્શન જીવ શાસ્ત્ર પડકર તત્વ જ્ઞાન છે કષાયો કો ઘટાતે હે ઓર તપશ્ચર્યા આદિ તપશ્ચરણ દ્વારા ઇષ્ટ અનિષ્ટ સામગ્રી મિલને પર ભી. ચલો જો પહેલો સ્ટેપ શાસ્ત્ર પડના સેકન્ડ તત્વ જ્ઞાન ની પ્રાપ્તિ થર્ડ કષાય ઘટની છે કે બનની છે ટોટલ મળી સાવે સમજાય છે. આપણે અમે કરીએ છીએ ને બીજા ક્લાસમાં ટોટલ મળી સાવે મિથ્યાત્વ અને રાગ દ્વેષ ના પરિણામ નું એક નામ કષાય એક નામ કષાય ઘટની છે એટલે ખાલી રાગ દ્વેષ પર ફોકસ નહીં કરતા હું કષાય ઘટની છે એટલે ઓવરઓલ મિથ્યાત્વ પૂર્વક ન અનંતાનુબંધી સંબંધી ના રાગ દ્વેષ ઘટવા જોઈએ એના મૂળિયા હલવા જોઈએ અંદરમાં જ્ઞાનની વિશુદ્ધિ થવી જોઈએ અને પછી એના ફળ એટલે શાસ્ત્ર જ્ઞાન કરશે દેવશાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં રહે છે તો એને એક સાધારણ પ્રશ્ન છે કે એને પુણ્યનો બંધ થશે કે પાપનો બોલો જલ્દી ઓકે. પુણ્ય બંધ થશે તો પુણ્યનો ઉદય આવશે તો શું મળશે બાહ્યમાં સામગ્રી પણ કેવી બધી અનુકૂળ અનુકૂળ હવે અનુકૂળ અનુકૂળ સામગ્રી મળી અને હવે કે છે એના ફળમાં એને સામગ્રી મળી હવે એમાં એ મળ્યા પછી શું ના કરે તો કે તત્વ જ્ઞાની જીવ એમાં ઈચ્છાની કલ્પના ના કરે રાગ દ્વેષ ના સામગ્રી મળી એ ઉમિયાધીન છે અને એમાં પોતા પણ કહીને અહંકાર કરવો કરતા ભાવ કરવો હું તમને ગઈકાલે પણ दादा में घनी चर्चा थी कि खरेखर तो एक आपने समझाई जाए कि आ पूर्व न उदय प्रमाण अपने बार सामग्री मिली है, उदय प्रमाण मिली है, वर्तमान जीव नो कोई एम करता भाव के चतुराई काम नहीं आए। अथवा सिद्धांत समझाई जाए तो जो सामग्री मिली है कोई ने वधारे कोई ने ओछी उदय प्रमाण एम जीव तत्वज्ञान ना आधारे स्वरूप समझे ना आधारे सुपर की भिन्नता संजीव ना आधारे बाह्य पद पदार्थ मारा सुख दुख ना कारण नहीं है ये निर्णय ना आधारे ये सामग्री मड़ी एमा की कहीं कहीं कल्पना रे राग द्वेष भाव नहीं करे कर्ता भाव नहीं करे मान पोषण नहीं करे अने પોતાને એના બળ પર માન નહીં માને। आई होप समझा तुम्हें ख्याल आए तो शू कीधु जो जो जीव शास्त्र पढ़कर पाछू पाछू बोलू छु एक बार आखी एक लीन ख्याल में आ जो जीव शास्त्र पढ़कर तत्व ज्ञान से चायों को घटाते हैं तथा तपश्चर्या आदि द्वारा इस तरह से सामग्री मिलने पर भी राग द्वेष न होने की साधना करके कषायों को घटाते चक्रवर्ती में सेना हुई जाए इस तरह से बार बार सामग्री बने ना मुनिराज ने चक्रवर्ती की सेना हुई ने नमन करे तो पंच कषाय न करे एना बल पर पोता ने मान न माने कोई उपकार करता उपकार करे वेरी आवी ने तो पण एमा एना प्रत्ये द्वेष न करे उनका शास्त्र पढ़ना और तप करना सफल मरी गयु चेक पॉइंट मरी गया बता ने बोलो हूँ बोली लो आधार उपशम भाव उपशम भाव हे जीव अंदर मतलब बार गमे परिस्थिति भजवा कोई परिस्थिति सर्जन थे आज बदा जीवन में इष्ट इष्ट वियोग नहीं था इष्ट नो वियोग अनिष्ट नो संयोग नहीं था थे न इष्ट नो वियोग अनिष्ट नो संयोग थे ना के नहीं बोलो थे के नहीं थे के नहीं चार बार पूछू ले कई खर्च जगत में पहला तो बड़े आव जो शू बोलो छो वे इष्ट नो वियोग अनिष्ट इष्ट नो वियोग जगत में कोई पर पदार्थ मारा इष्ट के अनिष्ट तत्व ज्ञान की तो एक संजरो संयोग होवा वात अलग है इष्ट अनिष्ट मानवा वात अलग इष्ट नो योग इष्ट नो योग अरे पर प्रभु तारी माटे इष्ट शू है तारी माटे अनिष्ट शू है आज कयो दिवस है अरे आज आ जनरल क्वेश्चन पाछो मारे क्लियर करू आज कयो दिवस है हाँ बोलो बोलो संडे ए तो मने पण खबर हाँ मारे तमारा मोड़े समझ कयो दिवस छे थई गयो भाई बदा ने एक बीजा ने हाँ हवे समझे कौन फ्रेंड कौन कौन फ्रेंडशिप ने कौन फ्रेंड ने कौन बार मा इस चले अनिष्ट कौन बोलो एक उदय बदलता आपका जीवन की रंगत बदलाई जाए जे हम बे मिनट पहला इष्ट 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 બે મિનિટ પછી એ શરીર ઈચ્છ 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 બે મિનિટ પછી તો એવો રોગ આવી જાય ને એને સાહેબ બસ હવે હવે છૂટી જાય હવે હવે આમ થઈ જાય આમ થઈ જાય એના લક્ષ્ય એટલી ઈચ્છતાની કલ્પના કરીને પછી સમજાય છે એ અનિષ્ટ લાગે એ વ્યક્તિ અનિષ્ટ લાગે વસ્તુ અનિષ્ટ લાગે બોલો ખ્યાલ આવે છે સમજાય છે ગજબ છે ખરેખર તો અંદરમાં મિત્ર તારો સમ્યક દર્શન ઉપશમ ભાવ કહે છે આ ઉપશમ ભાવ તારો મિત્ર છે એ તને આ સંસારથી તાડશે બહારમાં જગતમાં કોઈ પદાર્થ તને સંસારથી તાડશે નહીં કોઈની સામર્થ્ય નથી વ્યવહારથી કહો તો પંચપર્ય નિશ્ચયથી કહો તો અંદરમાં તારું જ્ઞાન તારું સ્વભાવ સ્વભાવની દ્રષ્ટિ સ્વભાવની દ્રષ્ટિ સંભાવ ઉપશમ ભાવ આજ ખરેખર શાસ્ત્ર અભ્યાસનું ફળ છે અને એક પરમ મિત્ર છે જે તને બેધ્યાન કરાવે, જે તારા અંદરમાં શાંતિ પ્રદાન કરે, જે તારા અંદરમાં આર્ત પ્રાપ્ત જ્ઞાનનો અભાવ કરાવે, જે તારા અંદરમાં સુખની ઉત્પત્તિ કરાવે, જે જ્ઞાન સુખ સાથે ઉત્પન્ન થાય અવિના ભાવે. ખરેખર જ્ઞાન જ્ઞાન છે ને સુખ જ સુખ છે. એ ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખ જ સુખ છે. કારણ કે અતિન્દ્રિય સ્વભાવ સોરી અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ એક સુખ છે. કારણ કે અતિન્દ્રિય સ્વભાવના આશ્રય જે ઉપશમ ભાવ પ્રગટ થયો છે. કાલે અમારે એક ગજબ ચર્ચા થયેલી તાદાત હોય સંબંધ સંયોગ સંબંધ એક ક્ષેત્ર અવદાન સંબંધ સંશય સંબંધ. હવે મારો આખો વિષય નથી હમણાં લઈ ત્યારે બોલો કોનો કોની સાથે તાદાત્મ્ય આત્માનો જ્ઞાન સાથે તાદાત્મ્ય સંબંધ અને જેનો જેની સાથે તાદાત્મ્ય સંબંધ હોય એ ક્યારે છૂટે નહીં, છૂટવાનો ભય ન હોય, વિયોગનો ડર ન હોય. સમજાય કે ખ્યાલ આવી ને? એ તારું સમ્યક જ્ઞાન એ ઉપશમ ભાવ એ તારો પરમ મિત્ર એ તને હાથ પકડીને મોક્ષ માર્ગમાં આગળ લઈ જશે અને મોક્ષ સુધી લઈ જશે. બહુ ગજબ છે. જો સમજાય કે તપ કરના સફલ હૈ બહુ ગજબ છે. લેકિન જોજી ફટાફટ વાંચી લેકિન જોજી શાસ્ત્ર પડકર ચેક પોઈન્ટ જોજો. હવે અંદરમાં કોઈ પણ આવો અભિપ્રાય પલ્લવિત થતો હોય પુષ્ટ થતો હોય તો એને જળ મૂળ માંથી અહીંયા કાઢી નાખશે. અહીંયા બેઠા બેઠા કાઢી નાખશે. એટલી અંદરમાં પ્રગતિ વિશુદ્ધ હોવી જોઈએ, નિર્દોષ હોવી જોઈએ. સમજાય છે? જો લેકિન જોજી શાસ્ત્ર પડકર और तपश्चर्या आदि करके विजय कषाई के साधनों की पूर्ति करते हैं. खबर पड़ेंगे अर्थात मन रमाने के लिए या मान बढ़ाई के लिए या भोजन धन आदि के लिए शास्त्र पढ़ते हैं. और कब करते हैं? वे जीव तो लोभ की पंक्ति में बैठकर लोक सॉरी लोक की पंक्ति में बैठे हैं, लौकिक जनों की तरह हो गए हैं. जैसे अन्य लोग विषय कषायों के लिए व्यापार नौकरी आदि कार्य करते हैं. विषय कषाय पुष्टि माने शू करे जगत ना जो व्यापार करे, नौकरी करे, धंधो करे, पैसा कमावे, छल कपट करे, मायाचारी करे, अहियाँ क्या करे पॉइंट समझाए थे. तो एटली बड़ी अंदर में प्रगति સંકેત ભાઈ હોય કેમ, એ વિશે કસાઈ નો ભાવ કેમ પુષ્ટ કરે છે? કારણ કે ધન આદિ ની પ્રાપ્તિ કરે છે. બહુ સરસ છે. અને પછી નો પ્રશ્ન બહુ ગજબ છે. પેલા વાંચી લેજો. લૌકિક જનો કી તરહ હો ગયે, જૈસે અન્ય લોગ વિષય કસાયો કે લીએ વ્યાપાર નોકરી આદિ કાર્ય કરતે હૈ, વૈસે ઇન્હોને યહ ઉપાય કિયા. વ્યાપાર આદિ ક્યું કરતે હૈ? કે ધન આદિ ની પ્રાપ્તિ કે લીએ, માન કે લીએ, ઇજ્જત કે લીએ. તો અહીંયા શું કરે છે જીવ? એ બધા સાધન થી તો વિરત થયો અને અહીંયા શું સમજે છે કે ચલો કઈ વાંધો નહીં, આ ભાવમાં તમને દર્શન નહીં થાય, પણ આપણે સ્વાધ્યાય કરશો ને, રોજ મંદિર જશો ને, પૂજા કરશો ને, દર્શન કરશો ને, તમે સ્વાધ્યાયમાં આવીને બેસી જશો ને તો પુણ્ય બંધ તો થશે. અભિપ્રાયમાં ક્યાંય ને ક્યાંય આ મહામિથ્યાત્મનું પોષણ થયું. પ્રશ્ન વાંચ્યો ને પછી જો પ્રશ્ન શું છે? વ્યાપાર આદિ ને તો હવે પ્રશ્ન કેટલો ચતુરાઈ નો છે? શું કે છે કે વ્યાપાર આદિ ને તો હિંસાદી હોતે છે. વ્યાપાર આદિ કીધું કે વ્યાપાર આદિ કરે તો એમાં તો કેટલી હિંસા થાય? તો કે જે વ્યાપાર આદિ મેં તો હિંસાદી હોતે હૈ ઓર ઇસ ઉપાય મેં હિંસાદી નહીં હોતે, ઇસીલિયે વ્યાપાર આદિ સે યહ ઉપાય તો અચ્છા. શું કીધું? સમજાય? પ્રશ્ન સમજાય? કે ધન આદિ ની પ્રાપ્તિ કરવા માટે કે બહારનો અનુકૂળતા રૂપ સાધનો પ્રાપ્ત કરવા માટે વ્યાપાર આદિ કરવા, વિષય કષાયનો ભાવ કરવા, એના કરતા તો આ બેઠે છે ને, આમાં તો કોઈની હિંસા તો ના થઈ. આમાં તો કોઈની હિંસા ના થાય ને. શાસ્ત્ર અભ્યાસ કરે છે એમાં કોઈની હિંસા? પણ તું શાસ્ત્ર અભ્યાસ એ અભિપ્રાય થી કરે છે કે મને આ બાહ્યમાં બધી અનુકૂળતાઓ મળે એના અભિપ્રાય થી કરે છે, તો તને ખરેખર પુણ્યનો બંધ તો બહુ દૂર, ધર્મ તો બહુ દૂર, ઉપશમ ભાવ તો બહુ દૂર, મોક્ષ માર્ગ તો બહુ દૂર. તને અંદરમાં પુણ્યનો બંધ પણ નહીં થાય, પાપનો બંધ થાય. એ વાત ક્યાં સમજાય? અને કેવો પાપ? કે તે આ શાસ્ત્ર અભ્યાસ જે મોક્ષ માર્ગ અને કર્મને કાપવા માટે મળ્યો હતો એને તે કર્મ બંધ ના નિમિત્ત માટે એને પ્રયોગ કર્યો તો મહાઅપરાધ. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્ય. વજ્ર તમામ કર્મનો બંધ થશે અગર આ અભિપ્રાય તું શાસ્ત્ર અભ્યાસ કરે, કોઈ ઓળખી લે, કોઈ વાવા કરે. સમજાય છે? સંરક્ષણ વધી જાય, લાગે બધાને પણ ખબર પડે કે અમે ગુરુદેવસિંહ ના ભક્ત છે, અમને બધું ખ્યાલ છે, અમને બધું સમજાય છે, બધી અપેક્ષા વિરોધ સમજાય છે, આટલા વર્ષોનો સ્વાધ્યાય છે. ખ્યાલ આવે? ઘણા તો જીવો સોરી મારે કેવું ના જોયું પણ અગર એ અભિપ્રાય પણ છે અમે ગુરુદેવસિંહ પાસે રહ્યા, इन्होंने नाम एक मैं शुरू करना बच्चे इंसिडेंट कि आप कैसे खाको समय बहुत सारे प्रवचन से कि मैं व्यक्ति कैसे खाप तो स्थान के गुरुदेव की रवाय नू ए व्यक्ति नू पांच बार नाम दी दू पांच बार दस बार नाम दी दू तू इला प्रवचन बहुत सरस तो ये पंडित जी आए थे पंडित जी की आई थिंक देवेंद्र जी कीधु तो आगे इमने कीधु के गुरुदेव जी मेरा नाम तो रोज लेते हजारों बार लेते ले तमारू नाम अमे तो साहब नहीं અમે એવું તો સાંભળ્યું નથી હે દેવેન્દ્ર એવું તો મેં ગુરુજી ના મને સાંભળ્યું નથી તો કે ભાઈ તું કયું નામ કોનું માને છે શું માને છે તેનાથી પ્રસન્ન થાય છે પોઈન્ટ તમને છે અને એના એમાં સંતુષ્ટ થઈ જાય બોલો એ પુણ્યનો વંશ હવે પાપનો વિશેષી વૈદિક સંકેતમાં વિચાર કરતો નથી બહુ ગજબ છે બરાબર છે વ્યાપાર આદિ મેં બાહ્ય પાપ વિશેષ દીખતે હૈ ઓર ઇસ ઉપાય મેં અંતરંગ પાપ ગજબ અંતર વ્યાપાર આદિ ને બાહ્ય પાપ વિશે દેખાઈ દે છે અને આમાં તો અંતરંગ પાપ અંતરંગ મિથ્યાત્વ અંતરંગ તીવ્ર કસાય અંતરંગ કરતા વૃદ્ધિ અંતરંગ અનંત અનુબંધી લો વિશેષ છે તો બોલો અંતરંગ પાપ નું પણ વધારે લાગે એ બાહ્ય પાપ નું પણ વધારે લાગે બોલો તો એનો મતલબ સારું ચલો આજે તમે કહી દીધો અમે ખુશ થઈ અમે ખુશ થયા એ વ્યાપાર આદિ કરવામાં કોઈ વાંધો નહીં એવું એવું છલ ગ્રહણ તો કોઈ કરશે નહીં અહીંયા જો ખરેખર વાત એ છે કે તારા અભિપ્રાયની કેટલી નિર્મલતા કેટલી વિશુદ્ધિ તારા જ્ઞાનની અને બુદ્ધિપૂર્વક વિકલ્પાત્મક ઘટનામાં પણ તારા ઉત્તમ ભાવ કેટલો આગળ વિશુદ્ધ થયો વૈધો સમજાય એમાં વધારો થયો મને કાલે મેં કીધું તું ત્યાં એ તું 3-4 કિલો વજન વધી જાય ને વજન વધી જાય એટલે શરીર 3-4 કિલો વધી જાય વધી જાય ને વધી જાય ને વધી જાય ને તો આપણે અહીંયા વાત છે અનંત અનુમતિ માયા છે કે નહીં બોલો અહીંયા વાત કરે શરીર થી ભિન્ન શરીર થી ભિન્ન હું શરીર થી ભિન્ન અરે તમે મોક્ષ ના પ્રકાશક નો સાથે કઉ છું વાંચ્યો હોય તો કઈ વાંધો નહીં પાછો વાંચ્યો આઈ એમ રિયલી ટેલિંગ યુ ઇન્સિસ્ટિંગ યુ જીનવાની ની ગાદી પર બેસી રહે તમે મોક્ષ ના પ્રકાશક નો 7મો અધ્યાય પાછો વાંચ્યો હવે મને ફી થાય છે ગુરુદેવજી આધાર પર સીધા કેમ હતા ટોડલ માં ની સામે જે ચિત્રણ લેવું છે વ્યવહારા વાસી નીચા વાસી ઉભ્યા વાસી અને એક એક તત્વ ની જે ભૂલ કેટલી ગજબ વાત તમે તમને ચાલે છે બધી પંક્તિઓ કેટલી ગજબ ની છે કે આગમ અનુસાર તો તે જીવાદી ના ભેદ પુદગલાદી ના વર્ણાદી ભેદ વૃત્થાન માર્ગ ના સ્થાન અને આગમ શાસ્ત્ર પ્રમાણે તમે બધો આજી લીધા સમજી લીધા ફટ 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 ચાર બનાવી દે બોલી દે અધ્યાત્મ શાસ્ત્ર માં કયા પ્રમાણે જે તમે જોજો એમાં અધ્યાત્મ શાસ્ત્ર માં કયા પ્રમાણે ભેદ જ્ઞાન નો ઉપાય કરીને તે પ્રજ્ઞા ચીની પટકીને એક એક તત્વ નું એનો શબ્દ છે ભાવ વાસના ભાવ વાસના ભાવ વાસના તે ભાવ વાસના નથી એક સખી ભાવ વાસના કરે છે જેને 7 તત્વ ના નામ બોલતા નથી આવડતા અને આપણને એટલું જ વ્યવસ્થા જ્ઞાન હોય તો આપણે ભાવ વાસના થી ચૂકી જાઓ તો આપણે શાસ્ત્ર અભ્યાસ નું ફળ પ્રાપ્ત કરીએ ઈમાનદારી થી કહો એ કસાય ભાવ અને મિથ્યાત્વ ભાવ ને ઘટાડવા માટે કેટલો ઉપાય કરે શરીર ના વજન ને ઘટાડવા માટે અનેક ઉપાય કરશે લાખો રૂપિયા ખર્ચી નાખશે ફૂલ સમર્પિત થઈ જશે ને ફૂલ એનું રિઝલ્ટ આમ કરી ખાઈ શકતો નથી અને કરતા બુદ્ધિ નું પોષણ થાય મેં ઘટાડ્યું મેં કહ્યું મેં કહ્યું મેં કહ્યું જોયું 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 અને પાછી કામ ભો પંજન ની કથા પંજન ની કલા છે અરે આમ કરો આમ કરો છે કે નહીં બોલું થોડું ટચ થાય ને આ તો ટચ થવું જોઈએ ટચ થવું જોઈએ કોઈ એમ કહી દે થોડું વધી ગયું છે તમારે વજન જરા લાગે છે એવું ટચ થઈ જાય કોઈ એમ કે ઘટી ગયું છે તો ટચ થઈ જાય સારું લાગે ખરાબ લાગે ઈચ્છ લાગે અનિચ્છ લાગે અહીંયા જો દેખી કે જ્યાં મિથ્યાત્વ વધી ગયું છે સચ્ચાઈ વધી ગયો છે ઓ અતારો સંસાર વધી ગયો છે ઓ આ સંસાર ના ફળ ને ના ઉદયો ના ફળ ને ના કર્મ ના ફળ ને ના મિથ્યાત્વ ના ફળ ને તું ભોગવવા એટલો ચાલ્યો છે તારા સ્વરૂપ ને સમજ તારું સ્વરૂપ અંદર માં આ બધા પરિણામ અને ઉદયો ની વચ્ચે કર્મો ની વચ્ચે સંસાર ની વચ્ચે શરીર ની વચ્ચે કર્મો ની વચ્ચે તારો અંદર માં મૂળ સ્વભાવ કેવો એક સમય તે સ્વભાવ ને લક્ષ્મણ નથી એક સમય તે વિકરાગ સ્વભાવ निर्बल स्वभाव, अवर्ध स्वभाव, अस्पर्शी स्वभाव, परिपूर्ण स्वभाव, सुख शांति आनंद की लवाला भरे हुआ स्वभाव, अलिंगन स्वभाव, वही पर लवाला की नदी पावर, पर्यायों की पावर, गुण भेद की पन पावर, अभेद नित्य ध्रुव सामान्य एक रूप प्रेमा वरो हर पर्याय में विद्यमान दर्शन दई रहे थे हजीर से हजरा हजूर से आवाज गोपाल सब ने हर पर्याय में अनुभव में आ रहे थे हर पर्याय में दर्शन देवा तैयार से दर्शन दई रहे थे दई रहे थे दई रहे थे तू लई नहीं रहे दई रहे थे तू लई नहीं रहे एनी खुमारी एनी मस्ती अंदर का स्वभाव ही क्यों नहीं आ आपने कई जगह बात कही थी ने कि जगत में जीवो या तो अभाव में जीवे थे या तो कोई ना प्रभाव में जीवे थे पर स्वभाव में नहीं जीता तू गजब बात है को आज सुधी ने स्वभाव में बढ़ना है शरीर नो पक्ष ने व्यवहार ने नो पक्ष समझाई के अन्य कर्म ना उदय नो पक्ष ने बाह्य राग आदि भाव नो पक्ष ने शिव भाव नो पक्ष गुजरे की कहे के जीव अटके के भेद रहे सर्वक्षम ज्ञानी अतिक्रम या तो शिव भाव न करते तो या करता बुद्धि या तो सर्वक्षम अधिकतम मोहित थी जाए थे अंदर में संतुष्ट थी जाए थे बहुत सरस हमें तो बहुत सरस कही वेदन थयू के नहीं भाववासन थयू के नहीं छूटो पड़ो के नहीं अतिंद्रिय आनंद की प्राप्ति अंदर में थवा माटे की तैयारी थी कि नहीं समीप करो के नहीं लगी पायो के नहीं निर्वाचता आई के नहीं प्रसन्नता रहे थे कि नहीं गमे तेवा उदय में तू अंदर में उत्तम भाव समता भाव शांत भाव उभे रही सके बोलो स्वाध्याय के प्रकार जल्दी मारे विषय ने चालू करो पांच प्रकार से जल्दी जल्दी स्वाध्याय पांच प्रकार क्या कहना पांच प्रकार से स्वाध्याय चलो आपको विषय के हो दस मिनट में पूर्ण करिए वाचना अरे आप एक एक ऊपर एक एक कलाक में विषय लेके सके आप वाचना पूछना अरे घर में उठे ना प्रश्न पूछे तो वाई क्यों ना तो तू पूछ लो वाचन तो करो तो प्रश्न उठे इतना बड़ा प्रश्न उठे स्वामी साहब मुझे बहुत बड़ा प्रश्न उठे अरे ये वाचन करते तू ये राग की भिन्न केवी रीतना राग ने पुतगलो केम कीधो शरीर की भिन्न केवी रीतना गुण भेद मैंने कहा कि घो विचार आ तो मुझे खेती सूक्ष्मता तरह से या कि भाई गुण भेद नो पर निकल तो क्या सुधी तो अनुभव नहीं था क्या सुधी रानी अटकी गयो तो वाचना पूछना पूछना अरे पूछना वाचन पर अभिप्राय कोई नहीं बुद्धि ने टेस्ट करवा माटे पूछे के लाओ पूछो अने खबर तो पड़े ने कितनी खबर छे पॉइंट खाली हो छे अरे तारा अभिप्राय की कर्म नो निरंतर बन थाय छे परिणाम शिव शिव तो बदलाया करते मन तीव्र थाया करते बाहर की क्रिया से तो कोई संबंध नहीं अभिप्राय ना आधार कर्म नो बन थाय કીધું 99% કર્મ નો બંધ અભિપ્રાય થી થાય છે 1% પરિણામ અને 0% ક્રિયા હિસાબ લગાવી આ રીતે મારી સમજાય છે તો વાંચના પૂછના પૂછના અરે એ અંદર ના આપણે સમજવાના ભાવ થી પૂછો ક્યાં સમજાતું નથી આનો ખુલાસો કરો કેવી રીતના ન્યાય દેખાડો કેવી રીતના વસ્તુ તમે પૂછો છો ને કેટલા વિનય થી પૂછું ચલો પેલી વાંચના પૂછના અનુપ્રેક્ષા અનુપ્રેક્ષા એટલે જલ્દી બોલો અનુપ્રેક્ષા અનુપ્રેક્ષા એટલે જે સાંભળ્યું એના ઉપર ચિંતન આજે ચિંતન ચાલુ છે કે ઓહો ઉપશમ ભાવ શાસ્ત્ર સ્વાધ્યાયનો પણ ઉપશમ ભાવ છે અંદરમાં ઉપશમ ભાવ પ્રગટ થયો કે નહીં કેવી રીતે થાય કેવી રીતે હું મારા સ્વભાવની સમીપ જાઉં કેવી રીતે ભેદ્યાન કરું કેવી રીતે છૂટો પડું કેવી રીતે હું સ્વભાવની ઉર્ધ્વતા કરું તો એ પ્રકારનું અંદરમાં જે ન્યાય અને જે સિદ્ધાંત મળ્યા એનું ચિંતન અને પછી આમના વેરી ઇમ્પોર્ટન્ટ અરે થોડુંક તો અંદરમાં આ બધું જે વાંચ્યું એને યાદ રાખવું અમુક સૂત્ર છે સિદ્ધાંત છે ભક્તિઓ છે અર્ધ છે સ્તુતિ છે થોડું યાદ હશે ને તો ઇન્દ્રિય શિથિલ થઈ જશે જ્ઞાન શિથિલ નહીં થાય ઇન્દ્રિય શિથિલ થશે ઉદય શિથિલ થશે શરીર શિથિલ થશે તારું જ્ઞાન એ સમય પણ જાગૃત રહેશે અને તું બેઠો બેઠો સૂતો સૂતો અને તું તું તારા સ્વભાવની અંદરમાં તું મસ્તી ને કુમારીમાં રહી શકશે અગર તને યાદ હશે તો અને પછી ધર્મ ઉપદેશ ખ્યાલ આવે છે ધર્મોપદેશ પણ ખરેખર જ્ઞાની આપે કે અંદરમાં ધર્મી ના અર્થે અનુભવ થયો એ જ્ઞાની ખરેખર ધર્મોપદેશ આપવાના અધિકારી છે બરાબર ચલો સ્વાધ્યાય કોણ કર સકતે હૈ કઈ ગતિના જીવો સ્વાધ્યાય કરી સ્વાધ્યાય ઉપર લઉં છું ફટાફટ સ્વાધ્યાય કોણ કર સકતે હૈ કઈ ગતિના જીવો ચાર ગતિ થી પૂછું છું કઈ ગતિના જીવો સ્વાધ્યાય કરી શકે મનુષ્યને સ્વાધ્યાય મનુષ્યને દેહ દેવો પણ જે ચર્ચા કરે છે ને સર્વાસિદ્ધિના દેવો ભલે શાસ્ત્ર નથી પણ ચર્ચા કરે છે સ્વાધ્યાય સમજાય છે. આમાં મને ઘણું બધું બોલવાનું આવતા છે, સમય નથી. ચર્ચા કરે છે સ્વાધ્યાય, ઘરમાં પણ તમે ધર્મ ની કઈક ચર્ચા કરે સ્વાધ્યાય, એકબીજાને કઈક ઉપાડ કરે સ્વાધ્યાય, કોઈ કઈક અટકશે એને સમાધાન કરાવીને બહાર લાવે સ્વાધ્યાય. સમજાય છે? ચલો તો દેવ અને મનુષ્ય સ્વાધ્યાય કરી શકે. ધર્મ જે સાંભળી કેટલા ગતિના જીવો શકે, નારકીઓને ઉપદેશ આપી શકે અને ઉપદેશ આવીને નારકીઓને તમને દર્શન થઈ શકે. પણ સમજાય છે? તો એ રીતે ધર્મો જે કાર્ય ગતિના જીવો પ્રાપ્ત કરી શકે, પણ નરકમાં એટલું સમજો કે નારકીના જીવો કરી શકે. બરાબર? ત્રીજી નરક સુધીના નારકી. ચલો હવે આ સ્વાધ્યાયના જે શું કહેવાય સમ્યક જ્ઞાનના અંગ છે ને, આ બહુ અનકોમન વિષય છે. સમ્યક દર્શનના અંગની ચર્ચા તો બહુ આવે, સમજાય છે? નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા આદિ. હવે સમ્યક જ્ઞાનના આઠ અંગ જે સ્વાધ્યાયનું ફળ છે, સ્વાધ્યાયની પદ્ધતિ છે, સમ્યક વિધિ છે, એ આઠ અંગના નામ કોને ખબર છે? આઠ છે બધાને ખબર છે. સમ્યક જ્ઞાનના આઠ અંગ આપણે રત્નત્રયની પૂજા કરીએ ને તો એમાં આવે છે જય માનવામાં. હવે ચાલો આઠ અંગ ના નામ કોને ખબર છે? આપવા છે મતિજ્ઞાન સુજ્ઞાન નહીં, પાંચ સમી સુજ્ઞાન મુખી નહીં, સુદર્શન. હા 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 હા, ઓકે ઓકે, વેરી ગુડ. ચલો જલ્દી હું ખાલી નામ બોલું, એક એક લાઈન માં અર્થ કરીને પૂરું કરું છું. ચલો જલ્દી, સૌથી પહેલા છે, સૌથી પહેલું છે વ્યંજનાચાર. વ્યંજનાચાર નો અર્થ શું થયો? વ્યંજનાચાર નો અર્થ કે અક્ષર પદ અને એ જે સૂત્ર છે એને એને શુદ્ધ ઉચ્ચારણ દ્વારા એને બોલવું. જે આપણી ભાષા પણ શુદ્ધ હોવી જોઈએ, સંસ્કૃત જો સાથે અન્ય સાથે રહેતા પણ પ્રાકૃત સંસ્કૃત ના આવડતો એ આગ્રહ ના રાખો કે અમે બોલીએ અમે બોલીએ અમે બોલીએ. મને ખટક થાય હંમેશા કે આપણને આચાર્યની જે ભાષા છે આપણે નથી આવડતી, આવડતી હોય તો શુદ્ધ બોલવું પણ ના આવડતી તો આગ્રહ ના રાખો કે બોલવું. બરાબર? એટલે શબ્દ નો પણ શુદ્ધ ઉચ્ચારણ થવો છે. સેકન્ડ, અર્થાચાર. યાદ રાખજો, મને જોઈએ છે એટલી આઠ યાદ રાખો. ફર્સ્ટ બોલો, થોડો વિષય નવો છે, થોડો વિષય થયો નો છે, પણ એટલીસ્ટ બધા વિષયો એક વાર ભણવા તો જોઈએ ને. ચલો જલ્દી પહેલો વ્યંજનાચાર. બરાબર છે? અક્ષર પદ કો શુદ્ધ, શુદ્ધ પડના, શુદ્ધ પડના. ચલો અર્થાચાર, અર્થાચાર ગજબ. અર્થાચાર ઉસકે અર્થ કો, જે પદ છે, ગાથા છે, ટીકા છે, અક્ષર છે, ભક્તિ છે, કોઈ પણ સામે જીનવાણીનું કથન છે એનો અર્થ બરાબર સમજવું. પોતાની મતિકાસ માંથી અર્થ ન લગાડવું, સત્સંગાનું પોષણ ન કરવું. ખ્યાલ આવે? અત્યારે ચક્રવર્તી ને ખ્યાલ વધારે નહીં તો અમે અટલું રાખીએ ના, અરે તું એનો અર્થ લખી, તો એની ભૂમિકા લખી, એની અંતરંગ પણ નથી લખી. સ્વચ્છતા ગ્રહણ કરવા માટે અને પ્રમાણનું પોષણ કરવા માટે જીનવાણીનો કોઈ પણ શબ્દ ન હોય. હું તમને સાચે કહું, જીનવાણીનો એક એક શબ્દ આપણા અંદરમાં પ્રસન્નતા અને નિર્વાહતા ઉત્પન્ન કરવા માટે. અર્થ સમજો, અર્થ સમજતો ને તે ભાવ સુધી આવતો, ને ભાવ સુધી આવતો ને પાર સુધી તો ઉપક્ષમ રસ પ્રગટ થયા, ઉપક્ષમ ભાવ પ્રગટ થયા વગર નહીં. જો પાર જાઉં છું, વ્યંજનાચાર, અર્થાચાર, અર્થાચાર, અર્થ 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 નો આચાર એટલે અર્થ બરાબર ખ્યાલમાં લેવો જોઈએ. વિવક્ષા, અપેક્ષા, નહીં, પ્રમાણ, કઈ વાતથી વ્યવહાર નહીં, નિશ્ચય નહીં, કઈ વાતથી વાત આવે છે, કયા નહીં થી વાત આવે છે એને બરાબર સમજવી જોઈએ. ઓકે, આઈ નોટ ગોઈંગ વેરી ફાસ્ટ બટ આઈ વોન્ટ ટુ જસ્ટ ફિનિશ ધીસ એટ પોઈન્ટ આઈ એમ જસ્ટ સેઇંગ બરાબર. એના પછી ઉભયાચાર, એટલે શબ્દ પણ બરાબર બોલવો અને અર્થ પણ બરાબર સમજવો. દેવ, સમજાય છે? દેવ, દેવ મિક્સ, ઉભય ઉભય, દેવ મિક્સ, શબ્દ પણ બરાબર બોલવો અને એના ભાવ પણ બરાબર સમજવો. ખ્યાલ આવે છે? ચલો આગળ. એના પછી ફોર્થ છે, ત્રણ યાદ રહ્યા, જલ્દી બોલો. વ્યંજનાચાર, અર્થ, હવે પૂજા કરશો ને, વિધાન કરશો ક્યારે પણ આવશે તો તમને ખ્યાલ આવશે. વ્યંજનાચાર, અર્થાચાર, ઉભયાચાર, ત્રણ યાદ રહ્યા. હવે ચોથો છે કાલાચાર, કાળ, કાળ, કાળ. એટલે અહીંયા કહેવામાં આવે છે કે કોઈ દુકાળ એટલે કે કોઈ ખરાબ કાળ હોય, કે અકાળ હોય, અકાળ, એ કાળ સમયે સિદ્ધાંત શાસ્ત્ર મૂળ ગ્રંથો ન ભણવા. ખરેખર એ આગળની ભૂમિકા વાળા જીવો માટે એ બધા નિયમ બહુ કડક રીતે હોય છે. પણ ખ્યાલમાં છે, એટલે કઈ સમજવા માટે અયોગ્ય કાળને સિદ્ધાંત શાસ્ત્ર કો નહીં ભણવા. અયોગ્ય કાળ એકદમ રાત્રિ હોય, સમજાય છે? રાતનો સમય હોય ને પછી તમે સિદ્ધાંત શાસ્ત્રોને લઈને બેસી જાઓ તો એ ઉચિત નથી. એટલે એક યોગ્ય કાળ હોવો જોઈએ, સવાર હોય, સમજાય છે? એક યોગ્ય કાળમાં પણ એક જીનવાણીનું અધ્યયન હોવું જોઈએ. બરાબર છે? એટલે एक आरा चाल में चालो चार बोलो जल्दी 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 बता व्यंजनाचार अर्थाचार उभयाचार बराबर है। हवे अगर से विनयाचार दिस इज वेरी इम्पोर्टेंट विनयाचार आपने जीवानी केवी रीतना राखी है क्या राखी है केवी रीतना विराजमान करिए समझाई से गुरु की समक्ष केवी रीतना बैठे से भगवान ना दर्शन केवी रीतना करिए से वही समझाई से घना घना जीवन तो हाथनी हाथनी बच्चे मोबाइल अरे प्रभु तू भगवान की समय आज जोड़ी लोगों के बच्चे मोबाइल अभी नहीं है घर नाम बच्चे मोबाइल अरे भैया मोबाइल में क्या मैसेज आएंगे अच्छा अच्छी अभी नहीं थे भगवान नो अभी नहीं थे 64 दोष है ना 64 आगम में दोष आया है मंदिर में थवाना 64 दोष मंदिर में कोई है कोई नहीं भगवान की सामने कही दो तुमने अधीन पर कही दो कि कितनी बार की है कोई है कोई नहीं मंदिर में भगवान की सामने जय जिनेन्द्र केम छो क्या होता देखा था नोता अरे तुझे तने कोने जो है भाई तू कोने जो है आ बोला कोई व्यवहार कठोर मंदिर में ना हो विनय विनय कल अपना नाच बैठा તમારી સામે પીએમ પીએમ હોય તમે તમે ગપ્પા મારો બોલો નરેન્દ્ર મોદી વાળી સામે ગપ્પા મારો અંદર વાતો કરો ફોન રિસીવ કરો ફોન છે સામે વિનય 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 થી ચૂકી જઈએ સમજાય છે વિનય આગળ એના પછી છે ઉપધાનાચાર ઉપધાનાચાર એટલે ધારણા ઉપધાનાચાર નામ શું છે ઉપધાનાચાર ધારણા સહિત આરાધના કરવા ધારણા સહિત આરાધના કરવા ભૂલવું નહીં જે વાત આવી છે મૂળ મુદ્દાની એટલે વાત તો યાદ રાખવી સમજાય છે એનો અર્થ શું થયો ધારણા સહિત આરાધના કરવા આરાધના કરવા સિર્ફ પડના નહીં સિર્ફ પડાના નહીં સિર્ફ સુનના નહીં ફોર્મેલિટી કે લિયે નહીં આના કિસી કો અચ્છા દિખાને કે લિયે નહીં આના ટાઈમ બિતાને કે લિયે નહીં આના આયા સમજ મે કિસ અભિપ્રાય સે આ રહે હો બેઠે હો સુન રહે હો બહોત ઇમ્પોર્ટન્ટ હૈ આરાધના પૂર્વક સાંભળવું મને તો આ વાતોની ખબર જ નથી આટલી ગજબ વાત ક્યાંય સાંભળવા મળતી નથી આવી ઉત્કૃષ્ટ ચર્ચા જાણે કે અહીંયા તો સમોસાને લાગ્યું છે અને જાણે કે ખરેખર ભગવાન પાસેથી દૂત આવ્યો છે ભગવાનના સમાચાર લઈને મારે આજે કુંચુના ચર્ચા છે એટલું બધું કેવું હતું સમય નથી ચાલો આપણે કાલેની ચર્ચા કરી પછી બહુમાન આચાર બહુમાન બહુમાન શાસ્ત્રનું બહુમાન આચાર્યનું બહુમાન ઘણી વાર અચ્છા આ વિષય હા તો બોવાના બહુમાન પૂર્વક જીવવાનું શ્રવણ કરો થોડી વાર દેખો ને તો પણ ઘણો લાભ થઈને જશે હું એમ નથી કહેતી કલાકો દેશો થોડી વાર દેશો થોડી વાર કરો 10 મિનિટ કરો 10 મિનિટ નો નિયમ લો પણ જીવવાની સાથે જોડો પોતાનો ઉપયોગ ને જોડો આ મકાન છે આઠમો છે એટલે કે જેની પાસે શાસ્ત્ર ભણ્યા હોય સમજાય એ ગુરુ નું નામ ક્યારે નથી કહો એ વ્યક્તિનું નામ ના છુપાવ અરે અમે અમની પાસે ભણ્યા કઈ સમજાય છે એટલે ખરેખર તો આપણે ભણ્યા છીએ ગુરુદેવજી પાસે એટલે ખરેખર તો એનું જ નામ કે આ જે પણ અમે આત્મનો શબ્દ બોલતા શીખ્યા હોય તો પણ અમે ગુરુદેવજી પાસે તમે માતાજીની ચર્ચા હોય જરૂર સાંભળો ગુરુદેવજીએ બધું બતાવ્યું ગુરુદેવજીએ માર્ગ બતાવ્યો ગુરુદેવજીએ સ્વરૂપ બતાવ્યું ગુરુદેવજીએ પૂર બતાવી દીધું છે કઈ કહેવા જેવું છે નહીં કઈ બાકી રાખ્યું જ નથી કઈ સમજાય છે એવું બહુમાન જેની પાસે આપણે ભણ્યા છીએ એવી લઘુતા પણ હોવી જોઈએ અને અંદરમાં એ એની સાથે જે ગુરુ આપણા આત્માને બતાવે છે એની પ્રભુતા પણ હોવી લઘુતા સાથેની પ્રભુતા એ જીવને માર્ગમાં આગળ વધારે ખાલી પ્રભુતા નહીં ખાલી લઘુતા નહીં ઘણા ને કઈ દાસ બનો ભક્ત બનો ભક્ત બનો અને ગુરુની સામે બેઠા રહો બેઠા રહીને જોયા કરો જોયા કરો એ પ્રભુ આવી લઘુતાનો માર્ગ લે સમજાય છે અને એ લઘુતા છોડીને અચ્છા પૂજા હોય તો જળની ક્રિયા ઓલું તમે શું ભાવ આ તમે અરે ભાઈ એ પણ નહીં જાય થોડી આજે વાતો બધી સામાન્ય આવી છે પરંતુ બહુ ગજબ વાત તો પહેલા આવી ગઈ કે શાસ્ત્ર અભ્યાસ નું ફળ ઉત્તમ ભાવ સમતા ભાવ શાંત ભાવ એ અગર પ્રગટ થયો છે તો આ બધા અંગ સહજપણે આપણા અંદરમાં આવે લઘુતા પણ રહેશે પ્રભુતાનું બળ પણ આવશે ગુરુની મહિમા પણ આવશે નિમિત્તનું બહુમાન પણ આવશે અને નિમિત્તાની દ્રષ્ટિ પણ શીખશે ઉપાદાન से, कारण के निमित्त ही समय उपादान में जन्म थो तो यह निमित्त उसका निमित्त में आरोप आओ ये तो इन्हें निमित्त की रचना कहते हो ये कार्य में फल तो निमित्त से ना ऐसे सही हो गए निमित्त नाम नो कोई द्रव्य जगत में नहीं जारे उपादान में कार्य थाई से तेरे निमित्त पर आरोप तेरे निमित्त पर आरोप मत करो ये तो पहला आता नहीं आदि कुछ ग्रह वाले कम्युनिकेशन का है सारा लोग आगे गुरुदेव आता के वाणी अति के प्रवचन अतु के नहीं जीवाणी अति के नहीं पर अंदर में कार्य थू तो एना ऊपर निमित्त नो आरोप जेटली जेटली प्रसन्नता जेटली निशंकता जेटली निर्वाणता जेटलो तत्व निर्णय जेटलू तत्व ज्ञान अने जेटली अंदर में स्वभाव की मस्ती ने खुमारी अगर लई सके छे एटली तू ले समुद्र तो सामे छे अरे कोई ग्लास लईने जाए तो एने केटलू पानी मळे अने वाटकी लईने जाए तो जल्दी बोलो अरे बोलो अने तपेली लईने जाए तो तपेलो लईने जाए तो टैंकर लईने जाए तो ટાકી લઈને જાય તો અરે ભાઈ હવે અમને સમજાવી ગયો હવે સમજાઈ ગયું શું કહું છું તું તું જે જે તું પાત્ર લઈને આવશે ને પાત્ર વિના વસ્તુ તું જે પાત્ર જેટલી તું પાત્રતા લઈને આવશે ને તને એટલું અંદર માં પ્રાપ્ત તો અહીં ખ્યાલ મળે છે કારણ કે જીનવાણી તો અગાધ છે ગુરુવાણી તો અગાધ છે વિશેષ ચર્ચા આપણે આગળ કરીએ નિજ નિધિ નિજ મેં બતાવી इसके लिए जिनवाणी मांत को वंदना शतबाणी वंदना शतबाणी अरे गान में इस बोधि द्वादशामी परमकारी जिनवाणी मांत नो हम तो ना अनंतकारी समस्त ज्ञानी धर्मात्माओं नो सच्चे सनातन स्वानुभूति में वीतराग दिगंबर महान जीव शासन नो